ओम शांति। गुड मॉर्निंग। 16 जुलाई 2026 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूल्यना महावाक्य छे। मीठा बाळको, आ पुरुषोत्तम बनवानो संगम युग छे। आमा कोई पण पाप कर्म नथी करवाना। मीठा बाळको, आ पुरुषोत्तम बनवानो संगम युग छे। आमा कोई पण पाप कर्म नथी करवाना। प्रश्न छे, संगम पर आप बाळको सौथी मोटू पुण्य क्यूं करो छो? उत्तर छे, स्वयंने बापना हवाले करी देवू, अर्थात संपूर्ण स्वाहा थई जवू। आ छे सौथी मोटू पुण्य। હમણાં તમે મમત્વ મીટાવો છો, બાળ બચ્ચા ઘર બાર બધાને ભૂલો છો। આ જ તમારું વ્રત છે। આપ મોએ મર ગઈ દુનિયા। હમણાં તમે વિકારી સંબંધોથી મુક્ત થાવ છો। ગીત છે, જલે ન ક્યું પરવાના। ઓમ શાંતિ। આ બધા ભક્તિ માર્ગમાં બાપની મહિમા કરે છે। આ છે પરવાનાઓની ક્ષમા સાથે, ક્ષમા માટે મહિમા। જ્યારે કે બાપ આવ્યા છે તો કેમ નહીં જીવતે જીવ એમના બની જઈએ। જીવતે જીવ કહેવાય જ એમને છે જે એડોપ્ટ કરે છે। પહેલા તમે આસુરી પરિવારના હતા, હમણાં તમે ઈશ્વરીય પરિવારના બન્યા છો। જીવતે જીવ ઈશ્વરે આવીને તમને એડોપ્ટ કર્યા છે, જેને પછી શરણાગતિ કહેવાય છે। ગાય છે ને, શરણે પડી હું તારા। હવે પ્રભુની શરણ ત્યારે પડે જ્યારે કે એ આવે, પોતાની તાકાત દેખાડે, જલવો દેખાડે। એ જ સર્વશક્તિમાન છે ને, તો બરોબર એમનામાં કશિશ અર્થાત આકર્ષણ પણ છે ને, બધું જ છોડાવી દે છે બરોબર। જે બાપના બાળકો અને બાળકીઓ બને છે તે આસુરી સંપ્રદાયના સંબંધથી હેરાન થઈ જાય છે। કહે છે, બાબા ક્યારે આ સંબંધ છૂટશે? અહીં આ જૂના સંબંધ ભૂલવા પડે છે। આત્મા જ્યારે દેહથી અલગ થઈ જાય છે તો બંધન ખલાસ થઈ જાય છે। આ સમયે તમે જાણો છો બધા માટે મોત છે, અને આ જે બંધન છે આ બધા છે વિકારી। હવે બાળકો નિર્વિકારી સંબંધ ઈચ્છે છે। નિર્વિકારી સંબંધમાં પછી વિકારી સંબંધ, નિર્વિકારી સંબંધમાં હતા પછી વિકારી સંબંધમાં પડ્યા, ફરી આપણા નિર્વિકારી સંબંધ હશે। આ વાતો બીજા કોઈની બુદ્ધિમાં નથી હોતી। બાળકો જાણે છે આસુરી બંધનથી મુક્ત થવાનો પુરુષાર્થ કરી રહ્યા છે। એક બાપથી યોગ રખાય છે, તે તરફ છે એક રાવણ, આ તરફ છે એક રામ। આ વાતો દુનિયા નથી જાણતી। કહે પણ છે રામ રાજ્ય જોઈએ, પરંતુ આખી દુનિયા રાવણ રાજ્યમાં છે। આ કોઈ સમજતું નથી। રાવણ રાજ્યમાં તો પવિત્રતા, સુખ, શાંતિ હતા, તે હમણાં નથી। પરંતુ જે કહે છે એને મહેસૂસ નથી કરતા। ગવાય પણ છે આ આત્માઓ બધી સીતાઓ છે। એક સીતાની વાત નથી, ન એક અર્જુનની, ન એક દ્રૌપદીની વાત છે, આ તો અનેકોની વાત છે। દ્રષ્ટાંત એકનું આપે છે। તમને પણ કહેવાય છે તમે બધા અર્જુન જેવા છો। તમે કહેશો અર્જુન તો આ ભાગીરથ થઈ ગયા। બાપ કહે છે હું સાધારણ વૃદ્ધ તનનો આ રથ લઉં છું। એમણે પછી ચિત્રોમાં ઘોડા ગાડી દેખાડ્યા છે, આને અજ્ઞાન કહેવાય છે। બાળકો સમજે છે આ શાસ્ત્ર વગેરે જે પણ છે બધા ભક્તિ માર્ગના છે। આ વાતો કોઈ સમજી ન શકે જ્યાં સુધી 7 દિવસ સમજવાનો કોર્સ ન કરે. ભક્તિ અલગ છે. જ્ઞાન ભક્તિ વૈરાગ્ય કહે છે. હકીકતમાં સંન્યાસીઓનો વૈરાગ્ય પણ સાચો નથી. તેઓ તો જંગલમાં જઈને પછી આવીને શહેરોમાં નિવાસ કરી મોટા મોટા મકાન વગેરે બનાવે છે. ફક્ત કહે છે, અમે ઘરબાર છોડ્યું છે, તમારો છે આખી જૂની દુનિયાથી વૈરાગ્ય. યથાર્થ વાત આ છે, તે છે હદની વાત. એટલે એને હઠયોગ, હદનો વૈરાગ્ય કહેવાય છે. આપ બાળકો જાણો છો, આ જૂની દુનિયા હવે ખતમ થવાની છે, એટલે જરૂર એનાથી વૈરાગ્ય આવવો જોઈએ. બુદ્ધિ પણ કહે છે, નવું ઘર બને છે તો જૂનાને તોડાય છે. તમે જાણો છો, હમણાં તૈયારી થઈ રહી છે. કળિયુગ પછી ફરી સતયુગ જરૂર આવશે. હમણાં આ છે પુરુષોત્તમ સંગમ યુગ. પુરુષોત્તમ માસ પણ હોય છે, તમારો છે પુરુષોત્તમ યુગ. પુરુષોત્તમ માસમાં દાન પુણ્ય વગેરે કરે છે. તમે આ પુરુષોત્તમ યુગમાં સર્વસ્વ સ્વાહા કરી લો છો. જાણો છો, આ આખી દુનિયા જ સ્વાહા થવાની છે. તો આખી દુનિયાનું સર્વસ્વ સ્વાહા થવાના પહેલા આપણે સ્વયંને કેમ ન સ્વાહા કરીએ? આનું તમને કેટલું પુણ્ય મળશે, તે છે હદનો પુરુષાર્થ. તે છે હદનો પુરુષોત્તમ માસ. આ તો બેહદની વાત છે. પુરુષોત્તમ માસમાં બહુ જ કથાઓ સાંભળે છે, વ્રત નિયમ રાખે છે. તમારું તો બહુ ઊંચું વ્રત છે. તમારા ભલે બાળ બચ્ચા ઘર બાર વગેરે બધું છે, પરંતુ દિલથી મમત્વ ખતમ થઈ ગયું છે. આપ મર્યા મરી ગઈ દુનિયા, તમે જાણો છો આ બધા ખતમ થઈ જશે. આપણે બાપના બન્યા છીએ પુરુષોત્તમ બનવા માટે. સર્વ પુરુષોત્તમ પુરુષોમાં અર્થાત મનુષ્યોમાં ઉત્તમ પુરુષ આ લક્ષ્મી નારાયણ સામે ઉભા છે. આમનાથી ઉત્તમ કોઈ પણ મનુષ્ય હોઈ ન શકે. લક્ષ્મી નારાયણ વિશ્વના માલિક હતા. તમે આવ્યા છો એવા પુરુષોત્તમ બનવા. બધા મનુષ્ય માત્ર સદગતિને પામે છે. મનુષ્યોના આત્મા પુરુષોત્તમ બની જાય છે તો પછી એમના રહેવાનું સ્થાન પણ એવું ઉત્તમ હોવું જોઈએ. જેમ પ્રેસિડેન્ટ અર્થાત રાષ્ટ્રપતિ સૌથી ઊંચ પદ પર છે, તો એમના રહેવા માટે રાષ્ટ્રપતિ ભવન મળ્યું છે. કેટલો મોટો મહેલ, બગીચો વગેરે છે. આ થઈ અહીંની વાત. રામ રાજ્યને તો તમે જાણો છો. તમે સતયુગી પુરુષોત્તમ બનો છો, પછી આ કળિયુગી પુરુષોત્તમ રહેશે નહીં. તમે સતયુગી પુરુષોત્તમ બનવા માટે પુરુષાર્થ કરી રહ્યા છો. તમે જાણો છો આપણા મહેલ કેવા બનેલા હશે. કાલે રામ રાજ્ય હશે. તમે રામ રાજ્યમાં પુરુષોત્તમ હશો. તમે ચેલેન્જ કરો છો કે અમે રાવણ રાજ્યને બદલે રામ રાજ્ય સ્થાપન કરીશું. હમણાં ચેલેન્જ કરી છે તો એક બેને પુરુષોત્તમ બનાવવાના છે. ભવિષ્ય 21 જન્મ માટે. દેવતાઓની મહિમા ગાય છે સર્વગુણ સંપન્ન. અહિંસા પરમો દેવી દેવતા ધર્મ તમે જાણો છો, બીજા કોઈ મનુષ્ય નથી જાણતા. તમે બીજા જન્મમાં પુરુષોત્તમ બનશો, પછી આ રાવણ રાજ્યનું કોઈ નહીં રહેશે. હમણાં તમને બધું જ્ઞાન છે. હમણાં રાવણ રાજ્ય જ ખતમ થવાનું છે. આજકાલ તો સમયનો પણ કોઈ ભરોસો નથી. અકાળે મૃત્યુ થઈ જાય છે અથવા કોઈને દુશ્મની થઈ તો ઉડાવી દે છે. તમને તો કોઈ ઉડાવી ન શકે. તમે અવિનાશી પુરુષોત્તમ છો. આ છે વિનાશી. તે પણ રાવણ રાજ્યમાં. અમને તમારા દૈવી રાજ્યની ખબર જ નથી. તમે જાણો છો આપણે પોતાનું દૈવી સ્વરાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ શ્રીમદ પર. જેમની પૂજા થાય છે તે જરૂર સારું કર્તવ્ય કરીને ગયા છે. આ તમે જાણો છો. જુઓ જગદંબાની કેટલી પૂજા છે. હવે આ છે જ્ઞાન જ્ઞાનેશ્વરી. તમે જગદંબાની બાળકીઓ છો, જ્ઞાન જ્ઞાનેશ્વરી અને રાજરાજેશ્વરી, બંનેમાં ઉત્તમ કોણ? જ્ઞાન જ્ઞાનેશ્વરીની પાસે જઈને અનેક પ્રકારની મનોકામનાઓ સંભળાવે છે, અનેક વસ્તુ માંગે છે. જગદંબાના મંદિર અને લક્ષ્મીનારાયણના મંદિરમાં બહુ જ અંતર છે. જગત અંબાનું મંદિર ખૂબ નાનું છે, નાની જગ્યામાં ભીડ મનુષ્ય પસંદ કરે છે. શ્રીનાથજીના મંદિરમાં પણ બહુ જ ભીડ થાય છે, કપડાના સોંટા મારતા રહે છે હટાવવા માટે. કલકત્તામાં કાળીનું મંદિર કેટલું નાનું છે, અંદર બહુ જ તેલ અને પાણી હોય છે, અંદર બહુ જ ખબરદારીથી જવું પડે છે, ઘણી ભીડ રહે છે. લક્ષ્મીનારાયણના મંદિર તો બહુ જ મોટા હોય છે, જગદંબાના નાના કેમ? ગરીબ છે ને તો મંદિર પણ ગરીબીના છે, તે સાહુકાર છે તો મંદિરમાં ક્યારેય મેળો નથી લાગતો. જગદંબાના મંદિરમાં બહુ મેળો લાગે છે, બહારથી ઘણા લોકો આવે છે. મહાલક્ષ્મીના મંદિર પણ છે, આ પણ તમે જાણો છો. આમાં લક્ષ્મી પણ છે તો નારાયણ પણ છે. એમનાથી ફક્ત ધન માંગે છે, કારણ કે તે ધનવાન બની છે ને. અહીં તો છે અવિનાશી જ્ઞાનરત્ન, ધન માટે લક્ષ્મી પાસે જાય છે. બાકી અનેક આશાઓ રાખી જગદંબાની પાસે જાય છે. તમે જગદંબાના બાળકો છો, બધાની મનોકામનાઓ 21 જન્મોના માટે તમે પૂરી કરો. એક જ મહામંત્રથી બધી મનોકામનાઓ 21 જન્મો માટે પૂરી થઈ રહી છે. બીજા જે પણ મંત્ર વગેરે આપે છે એમાં અર્થ કાંઈ નથી, પાપ સમજાવે છે. આ મંત્ર પણ તમને કેમ આપું છું? કારણ કે તમે પતિત છો ને, મામે કમ યાદ કરશો ત્યારે જ પાવન બનશો. આ સિવાય બાપ આત્માઓને કોઈ કહી ન શકે. આનાથી સિદ્ધ થાય છે. આ સહજ રાજયોગ એક જ બાપ શીખવાડે છે. મંત્ર પણ એક જ આપે છે. 5000 વર્ષ પહેલા પણ મંત્ર આપ્યો હતો. આ સ્મૃતિ આવી છે. હમણાં તમે સન્મુખ બેઠા છો. ક્રાઇસ્ટ થઈ ગયા પછી એમનું બાઇબલ વાંચતા રહે છે. તે શું કરીને ગયા? ધર્મની સ્થાપના કરીને ગયા. તમે જાણો છો શિવ બાબા શું કરીને ગયા, કૃષ્ણ શું કરીને ગયા. કૃષ્ણ તો સતયુગના પ્રિન્સ હતા, તે જ પછી નારાયણ બન્યા, પછી પુનર્જન્મ લેતા આવ્યા છે. શિવ બાબા પણ કંઈક કરીને ગયા છે, ત્યારે તો એમની આટલી પૂજા વગેરે થાય છે. હમણાં તમે જાણો છો રાજયોગ શીખવાડીને ગયા છે, ભારતને સ્વર્ગ બનાવીને ગયા છે. સ્વર્ગના પહેલા નંબર માલિક પોતે નથી બનતા, તે તો શ્રી કૃષ્ણ બન્યા, જરૂર કૃષ્ણના આત્માને ભણાવ્યો. તમે સમજી ગયા છો. કૃષ્ણની વંશાવલી તમે બેઠા છો. રાજા રાણીને માત પિતા અન્નદાતા કહે છે. રાજસ્થાનમાં પણ રાજાને અન્નદાતા કહેવાય છે. રાજાઓની કેટલી માન્યતા હોય છે. પહેલા બધી ફરિયાદો રાજાની પાસે આવતી હતી. દરબાર લાગતો હતો. કોઈ ભૂલ કરતા હતા તો બહુ જ પસ્તાતા હતા. આજકાલ તો જેલ બર્ડ્સ ખૂબ છે, ઘડી ઘડી જેલમાં જાય છે. હવે આપ બાળકોએ ગર્ભ જેલમાં નથી જવાનું. તમારે તો ગર્ભ મહેલમાં આવવાનું છે. એટલે બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે, પછી ક્યારેય ગર્ભ જેલમાં નહીં જશો, ત્યાં પાપ થતા નથી. બધા ગર્ભ મહેલમાં રહે છે, ફક્ત ઓછા પુરુષાર્થને કારણે ઓછું પદ મેળવે છે. ઊંચ પદવાળાને સુખ પણ બહુ જ હોય છે. અહીં તો ફક્ત 5 વર્ષ માટે ગવર્નર અર્થાત સરકાર પ્રેસિડેન્ટ નિશ્ચિત કરે છે. તમે સમજાવી શકો છો કે ભારત જ દેવી રાજસ્થાન બન્યું. હમણાં તો ન રાજસ્થાન છે ન રાજા રાણી છે. પહેલા કોઈ સરકારને પૈસા આપતું હતું તો મહારાજા મહારાણીનું શીર્ષક મળી જતું હતું. અહીં તમારું તો છે ભણતર. રાજા રાણી ક્યારેય ભણતરથી નથી બનતા. તમારું મુખ્ય લક્ષ્ય છે. આ ભણતરથી તમે વિશ્વના મહારાજા મહારાણી બનો છો. રાજા રાણી પર નહીં. શીર્ષક અર્થાત પદવી ત્રેતાથી શરૂ થાય છે. તમે હમણાં જ્ઞાન જ્ઞાનેશ્વરી બનો છો, પછી રાજ રાજેશ્વરી બનશો. કોણ બનાવશે? ઈશ્વર. કેવી રીતે? રાજયોગ અને જ્ઞાનથી. રાજાઈના માટે બાપને યાદ કરવાના છે. બાપ તમને સ્વર્ગના માલિક બનાવે છે. આ તો બહુ જ સહજ છે ને. હેવન સ્થાપન કરવાવાળા છે જ ગોડ ફાધર. હેવનમાં તો હેવનની સ્થાપના નહીં કરશે. જરૂર એમને સંગમ પર પદ મળે છે, એટલે એને સ્વર્ણિમ કલ્યાણકારી સંગમ યુગ કહેવાય છે. બાપ કેટલું બાળકોનું કલ્યાણ કરે છે જે સ્વર્ગના માલિક બનાવે છે. કહે પણ છે પરમપિતા પરમાત્મા નવી દુનિયા રચે છે, પરંતુ એમાં કોણ રાજ્ય કરે છે આ કોઈને ખબર નથી. તમે સમજો છો રામ રાજ્ય કોને કહેવાય છે? એમણે તો રામ રાજ્યને લાખો વર્ષ આપી દીધા છે. કળિયુગને 40,000 વર્ષ આપી દીધા છે. બાપ કહે છે હું આવું જ છું સંગમ પર, આવીને બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરીની સ્થાપના કરું છું. સત્યનારાયણની કથા પણ આ છે. સતયુગમાં તમે લક્ષ્મી નારાયણ સર્વગુણ સંપન્ન બનો છો, પછી કળા ઓછી થતી જાય છે. નવું ઝાડ ત્યારે કહેવાય છે જ્યારે સ્થાપના થાય છે. નવું મકાન બને છે તો નવું કહેશે. તમે પણ સતયુગમાં આવશો તો નવી રાજધાની હશે, પછી કળા ઓછી થતી જાય છે. સ્થાપના અહીં થાય છે. આ વન્ડરફુલ વાતો કોઈની પણ બુદ્ધિમાં નથી. તો બાપે સમજાવ્યું છે કે બધા આત્માઓ માટે આ યુગ છે પુરુષોત્તમ બનવાનું. જીવન મુક્તિને પુરુષોત્તમ કહેવાય છે. જીવન બંધનને પુરુષોત્તમ નહીં કહેશે. આ સમયે બધા જીવન બંધમાં છે. બાપ આવીને બધાને જીવન મુક્ત બનાવે છે. તમે અડધો કલ્પ જીવન મુક્ત હશો, પછી જીવન બંધ. આ તમે સમજો છો તમારા વ્રત નિયમ શું છે. બાબાએ આવીને વ્રત રખાવ્યું છે. ખાન પાનની વાત નથી, બધું જ કરો. ફક્ત એક તો બાપને યાદ કરો અને પવિત્ર બનો. પુરુષોત્તમ માસમાં ખાસ કરીને પવિત્ર પણ રહેતા હશે. હકીકતમાં આ પુરુષોત્તમ યુગનો માન છે, તો તમને કેટલી ખુશી કેટલો નશો હોવો જોઈએ. હવે તમારાથી કોઈ પાપકર્મ ન થવા જોઈએ, કારણ કે તમે પુરુષોત્તમ બની રહ્યા છો. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, આ પુરુષોત્તમ યુગમાં જીવન મુક્ત બનવા માટે પુણ્ય કર્મ કરવાના છે. પવિત્ર જરૂર રહેવાનું છે. ઘર બાર વગેરે બધું હોવા છતાં દિલથી મમત્વ મિટાવી દેવાનું છે. બીજી પોઈન્ટ છે, શ્રીમદ પર પોતાના તન મન ધનથી દૈવી રાજ્ય સ્થાપન કરવાનું છે. પુરુષોત્તમ બનાવવાની સેવા કરવાની છે. વરદાન છે સહયોગ દ્વારા સ્વયંને સહજ યોગી બનાવવા વાળા નિરંતર યોગી ભવ. સહયોગ દ્વારા સ્વયંને સહજ યોગી બનાવવા વાળા નિરંતર યોગી ભવ. સંગમ પર બાપના સહયોગી બની જવું આ જ સહજ યોગી બનવાની વિધિ છે. જેમના દરેક સંકલ્પ શબ્દ અને કર્મ બાપના અથવા પોતાના રાજ્યની સ્થાપનાના કર્તવ્યમાં સહયોગી રહેવાના છે એમને જ્ઞાની યોગી તુ આત્મા નિરંતર સાચા સેવાધારી કહેવાય છે. મનથી નહીં તો તનથી, તનથી નહીં તો ધનથી, ધનથી નહીં તો જેમાં સહયોગી બની શકો છો એમાં સહયોગી બનો તો આ પણ યોગ છે. જ્યારે છ જ બાપના તો બાપ અને તમે ત્રીજું કોઈ ન હોય એનાથી નિરંતર યોગી બની જશો. સ્લોગન છે સંગમ પર સહન કરવું અર્થાત મરવું જ સ્વર્ગનું રાજ્ય લેવું છે. સંગમ પર સહન કરવું અર્થાત મરવું જ સ્વર્ગનું રાજ્ય લેવું છે. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા. જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો. આજની પોઈન્ટ છે સમય પ્રમાણે રહેલા જે પણ મનના સંબંધ સંપર્કના હિસાબ કિતાબ છે એને જ્વાળા સ્વરૂપ યાદમાં ભસ્મ કરો. લગ્ન છે એમાં બાપ દાદા પણ પાસ કરે છે, પરંતુ હવે લગ્નને અગ્નિ રૂપમાં લાવો. વિશ્વમાં જે ચારે તરફ ભ્રષ્ટાચાર અત્યાચારની અગ્નિ બળી રહી છે તે આપ બાળકોની યોગ અગ્નિથી જ્વાળારૂપ યાદથી સમાપ્ત થઈ જશે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ, થેન્ક યુ. ઓમ શાંતિ.